ஜமகன மோகமசி ஜக ஜமுனாசி ஜகத்மா யமுனாஜி ஏ யமபுத்ரி છે અને યમદેવ પોતે પણ એ જેના મોડા ઉપર મોહમસી મેષ લગાડેલી છે યમદૂતોના મુખ ઉપર. પણ યમુનાજી એ બધા જ પાપને એ મેલને ધોનારી છે એમ રામકથા પણ સકલ પાપોને ધોનારી છે. યમરાજ જે પાપ જે મેલથી જીવને યમલોકમાં લઈ જાય છે એ મેલને દૂર કરનાર આ રામકથા છે. અને એથી આગળ સરસ વાત કરી બસ જીવન મુક્ત થઈને ફરીએ રે. જીવન મુક્તિ એટલે બહુ ઊંચી વાત છે. રોજ સવારમાં આપણે પ્રાર્થના કરીએ છીએ જીવન મુક્તિનું, મહારાજને પહેલા સૌથી પહેલા સ્તવન કરીએ. જેને આપણે અપરોક્ષાનુભૂતિ કહીએ, અપરોક્ષ સુખાભિલીનમ. રોજ સવારમાં જે મહારાજને સંબોધન કરીએ છીએ એ જીવન મુક્તિ, અપરોક્ષાનુભૂતિનું સુખ. એમાં જે મહારાજ હંમેશા લીન છે, જે પ્રત્યક્ષ નથી, જે પરોક્ષ પણ નથી, તથા અપરોક્ષ છે, એ આત્મસુખ. રામકથા આત્મસુખ આપનારી છે. તુલસીજી આપણને ત્યાં લઈ જાય છે જીવન મુક્ત. આ શરીરે હોવા છતાં શરીરના કોઈ પણ આવેગ આવેશ કે કોઈ પણ જાતના બંધનો આપણને રહે જ નહીં. જેને સરસ શબ્દોની અંદર પ્રીતમ સ્વામીએ કહ્યું કે નડે નહીં કોઈ મને સંસાર, રહું નિજ નામ તણે આધાર. માત્ર પોતાની આત્મસ્થિતિ, શરીર નહીં. શરીર તો અનેક ઉપાધિઓ કરાવશે, અનેક સુખ દુઃખ ને આવેગો ની અંદર તાણી જશે, ભયંકર રીતે તણાઈ જશે. પણ જીવન મુક્ત એટલે આ બધા પ્રવાહમાંથી બહાર નીકળી જવું. આખો પ્રવાહ કિનારે ઉભા ઉભા જોયા કરીએ કે આ નદી વહી રહી છે, ધસમસતી વહી રહી છે, અને કિનારે ઉભો એનો માત્ર જોયા કરતો હોય. એમ જીવન મુક્ત એ ગતિનીથી બહાર નીકળી જઈને પોતે એને જો શરીરના જે કઈ આવેગો છે એનો સાક્ષી, પોતાને કઈ સ્પર્શ જે થાય છે તે શરીરને થાય છે, મને નથી. એવા સિદ્ધ પુરુષો આ ધરતી પર છે, હતા અને હજુ છે, કે શરીરની કઈ પણ પરવા કર્યા સિવાય જે થતું હોય તે મને નથી થતું, શરીરને થાય છે. આ રીતે પોતે જીવતા છતાંય મુક્ત, એનું નામ છે જીવન મુક્ત. જે મહારાજને પણ વિદેહી કયા, તમે દેહી છતાં વિદેહી થયા, તમે ભેવ ભેદ ભવારથ સર્વેક રહ્યા, પણ મુકુંદને મળતા મૌન ગ્રહ્યા. મુકુંદ ભગતે પણ જે મહારાજે જે કઈ સ્થિતિ અવસ્થા આપી છે, જીવન મુક્તિનો અનુભવ આપ્યો, તો મુકુંદ ભગતે પણ કહ્યું મને મળ્યા તો હું પણ એ રીતે શાંત થઈ ગયો, અંતર્મુખ થઈ ગયો. આ છે જીવન મુક્તિ. જીવન મુક્ત ઉપર તો જેટલી વાત કરવી એટલી થઈ શકે છે. પણ જયારે અહીંયા વિષય આવ્યો છે અપરોક્ષાનુભૂતિનો, માત્ર આત્માનો અનુભવ થયા કરે, શરીરનો નહીં. સામાન્ય જીવને માત્ર શરીરનો જ ભોગ, શરીરના જ આવેગો સુખ દુઃખ દેખાયા કરે, એને આત્માની અનુભૂતિ હોય જ નહીં. તો જે જીવન મુક્તિ છે એ જીવન મુક્તિનો જે આનંદ પ્રાપ્ત થાય અને કેવલ આત્મતત્વ છે બ્રહ્મ જ્ઞાન, પોતાના સ્વસ્વરૂપને જોવા માટે, પોતાના સ્વસ્વરૂપની અનુભૂતિ કરવા માટે દેહાધ્યાસનો સંપૂર્ણ ત્યાગ. પણ જ્યાં આપણે દેહને જ, શરીરને સજાવવામાં, શણગારવામાં, સાચવવામાંથી બહાર નથી, આ ઊંચા જ નથી આવતા. બધું વ્યવસ્થિત જોઈએ, દેખાવ જેને પેલું શું કહેવાય અંગ્રેજીમાં, લુક, શું કહેવાય લુક, બસ પોતાનો દેખાવ, શરીરનો દેખાવ જોયે છે. આત્મા તરફ કોઈની ગતિ, કોઈની દ્રષ્ટિ છે જ નહીં. પણ જયારે અહીંયા તુલસીજી કે છે કે એવા સિદ્ધ મહાપુરુષો જે જીવન મુક્ત અવસ્થા, ઈ અવસ્થા રામકથા સાંભળતા પ્રાપ્ત થશે, જીવન મુક્ત હેતુ. અને એ પછીથી મૃત્યુ પછી પણ નીચે સદગતિ મળે એના માટે આ કાશી સ્વરૂપ છે, કાશી મરણાન મુક્તિ. કાશીમાં મૃત્યુ થાય એટલે એક સંત હતા, નામ પણ ખબર છે. અહીંથી ઋષિકેશમાં જઈને રહ્યા 10, 12, 14 વર્ષ. ત્યાં શરીર ના જ છૂટ્યું, ના જ છૂટ્યું. પાછા છેક વડોદરા સુધી આવ્યા, પેલા જઈને આવું, પણ ત્યાં શરીર છૂટી ગયું. જે મુક્તિ માટેનું સ્થાન છે ત્યાં જ શરીર છૂટે એની મુક્તિ થાય, પણ મુક્તિ લેવા જનારને પણ મુક્તિ નથી મળતી હોતી. પછી ફરી એ શરીર પાછું ત્યાં જઈને અંત્યેષ્ટિ કરી એને. પણ રામકથા જ્યાં બેઠા હો ત્યાં તમને જીવન મુક્તિનો આનંદ આપે અને કાશીની વાસનો આનંદ આપે. કેમ કે કાશીથી, કાશીમાં મૃત્યુ થાય તો ભગવત ચરણમાં એનો વાસ થાય, મુક્તિ થાય. એમ રામ કથા એક એવી છે, કાશી સમાન. એનું કાશીનું સેવન કરો, રામ કથાનું સેવન કરો, જરૂર તમને મૃત્યુ પછી સદગતિ પ્રાપ્ત થશે જ એમ ખાતરીપૂર્વક ઋષિદાસજી કહી રહ્યા છે. જીવન મુક્તિ હેતુ, જેનું લક્ષ્ય હેતુ આ છે, મુક્તિ કાશી મળી શકે છે. અને એની સાથે કહ્યું, રામહી પ્રિય પાવની તુલસી. આવડો મોટો ઘરડો સાધુ, 87 વર્ષની ઉંમરનો, અને સાધુ છે, જ્ઞાની છે, ત્યાગી છે, તપસ્વી છે, છતાંય પોતાને ઘેર ગયો આટલી ઉંમરે માને યાદ કરી. માતૃદેવો ભવ, તુલસીદાસની માતાનું નામ હુલસી, કે મારી માએ મને જે વાત્સલ્ય આપ્યું છે ને, એવું વાત્સલ્ય, એ હુલસી માતાનું વાત્સલ્ય આ રામકથા આપેલી છે. હવે માની ગોદ હોય નાનું બાળક, તમે સોનાનું સિંહાસન મૂકો અને માં નીચે બેઠી છે તો ક્યાં બેસશે બાળક? તો એ બાળકને સોનાના સિંહાસનની કોઈ કિંમત નથી, એને એના માના વાત્સલ્યની ગોદની કિંમત છે. એમ તુલસી માટે પણ કે આ રામકથા એ મારી માની ગોદ છે, ત્યાં આગળ સત્તાના સિંહાસન ભીખા પડી જાય. અને એટલી પવિત્ર છે એના માટે શું કહ્યું, તુલસીદાસ હિત હિય પવિત્ર તુલસી. તુલસી જેટલા પવિત્ર છે એ બધા રોજ સવાર મળીને બેસો છો, એક એક પાન છૂટું ના પાડશો, મળે તો બબે પાન જે હોય ને, જેને તુલસી દલ કહેવાય. તો એ પાવની તુલસી સી, તુલસી જેવી પવિત્ર આ કથા છે. તુલસીનું પાન જે રસોઈમાં મૂકો એ પવિત્ર બની જાય, પ્રસાદ બની જાય. ભોજન જુદી વસ્તુ છે, પ્રસાદ જુદી વસ્તુ. પ્રસાદ તુલસીની માફક સહેજ મળે, તુલસીના પાનમાં જ રહે એટલો, તુલસીનું પાન નાનામાં નાનું હોય ને એની અંદર પ્રસાદ એટલો મળે એને તુલસી એને પ્રસાદ કહેવાય. તુલસી દરેક ખાદ્ય પદાર્થને પાવન કરનારી છે. તુલસી દરેક ઘરના આંગણે નિરોગી વાતાવરણ ફેલાવનાર છે. એનામાંથી નીકળતી જે હવા છે એના એના વડે જે એને શું અંગ્રેજીમાં કહે છે પેલા એના જીવાણુ એને દૂર કરનારી છે, વાયરસના જીવાણુ છે એનો નાશ કરનાર છે. એટલે તુલસીમાં એટલી શક્તિ છે, એટલી પવિત્રતા છે કે એ ઋષિઓએ તે વખતે અનુભવ કર્યા પછીથી શાસ્ત્ર ગ્રંથોમાં આદેશ આપ્યો આજ સુધી અને હજુ હજુ ભવિષ્ય માટે કે દરેકના આંગણે તુલસીનું એક વૃક્ષ છોડ હોવો જોઈએ, જેનાથી બેક્ટેરિયાનો નાશ થાય છે, રોગના જીવાણુ નાશ કરે છે. તો આટલું બધું આપણને રક્ષણ આપનાર તુલસી, આ રામકથા પણ એવી જ તુલસી છે કે જે આપણને મનના વિષયો ને મનના રોગોથી નિરોગી રાખશે.